సచ్చిదానందాంబోధి స్మృత రుచిర పురణే ప్రఫుల్లాంబో జన్మ సదసదృశ శోభాక్షీ యుగల కృపారావార శ్రిత సకల జీవాతి సుఖద మహాశ్రేయో మూర్తి జయతి సహి నారాయణ ముని సుదుర్జేయం నిత్యం వివిధ నియమాచార నిరతే రపి బ్రహ్మేశాన ప్రముఖ సుర సంఘే స్వమహసా మనస్తత్తూర్ణం యః ప్రసభమపి కుర్వన్ శ్రితవశే నరో భాత్య జ్ఞానాం దిశతు సమతి మే హరిరసో స్వామి నారాయణో నీలకంఠో నారాయణో హరి హరి కృష్ణశ్చ సహజానంద కృష్ణోస్తు మే ఓం శ్రీ పూర్ణ పురుషోత్తమాయ నమో నమః శ్రీ ఘనశ్యామాయ నమో నమః శ్రీ హరి కృష్ణాయ నమో నమః
వాళ్ళ భక్తో దయసర మందిరమాં બિરાજમાન આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ ભગવાન શ્રી હરિની હર હંમેશા ઉપાસના કરનારા એવા તમે મુંબઈ નિવાસી શ્રીજીના લાડકવાયા વાલા ભક્તો પહેલી વાત તમને બધાને ભજન કરતા જોઈને ખૂબ આનંદ થાય છે. ભગવાન શ્રી હરિને યાદ કરી પરમાત્માની સાનિધ્ય બેસી ભગવાન શ્રી હરિનું નામ સ્મરણ કીર્તન કથા વાર્તા ખરેખર બહુ મોટા ભાગ ગણાય. ભગવાન સ્વામિનારાયણે વચનામૃતમાં એમ કહ્યું કે મરી તો બધાઈને જવું છે, પણ આવી રીતે પરમેશ્વરને ભજવાનો જે લાભ છે એ જ જીવનનો મોટામાં મોટો લાભ છે. કોઈ ગામડામાં રહીને ભજન કરે છે, કોઈ શહેરમાં લઈને ભજન કરે છે, કોઈ દેશમાં રહીને ભજન કરે છે, કોઈ વિદેશમાં રહીને ભજન કરે છે, અને કોઈ ક્યાંય ભજન કરતા નથી, ગામડે નહીં, શહેરમાં નહીં, દેશમાં નહીં, વિદેશમાં નહીં. તમે બધાય મહારાજને ભજો છો એટલે બહુ મોટા છો. અહીંયા તમારે રહેવાના મોટા મોટા બંગલા હોય કે ન હોય એનાથી કોઈ મતલબ નથી. તમને જેની સીમા નથી, જેનું માપ નથી, એવું મહાન જે અક્ષરધામ તે ભગવાન સ્વામિનારાયણની કૃપાથી મળવાનું છે. અહીંયા તમારી પાસે કોઈ સામર્થ્ય હોય કે ન હોય એનાથી કોઈ મતલબ નથી. એક દિવસ એવો આવશે કે તમારા એક એક રૂમાળામાંથી કરોડો સૂર્ય ચંદ્રના જેવું તેજ નીકળતું હશે. તમે અક્ષરમુક્તની પંક્તિમાં બેઠા હશો, ભગવાન સ્વામિનારાયણ તમારી સામે મંદ મંદ હસતા ધામમાં બેઠા હશે. અને જે સુખનું વર્ણન ન થઈ શકે એવું મહાઅલૌકિક જે અક્ષરધામનું સુખ એ માણી રહ્યા હશો એનું કારણ આ ભજન છે. માટે હવ ભજન કરજો. ભગવાનને ભજન બહુ ગમતું, પોતે પ્રભુ હતા છતાંય પણ આપણને શીખવાડવા માટે એમણે ધર્મ પાળ્યો, તીર્થ કર્યા, વ્રતો કર્યા, ભગવાને 200-200 માળા ફેરવી, વડતાલમાં મહારાજ પોતે 200-200 પ્રદક્ષિણા ફરતા, સાધુની સાથે માઘ મહિનામાં ઠંડીમાં ઘેલે નાવા જતા, મહારાજ ચાંદરાણી કરતા, એ તો પ્રભુ હતા, એમને કંઈ કરવાની જરૂર નથી. સારા હિન્દુસ્તાનની પગપાળા મહારાજે યાત્રા કરી, કથા વાર્તા રાત્રિ દિવસ કરાવતા, સંતોને બેસાડીને કીર્તન ગવડાવતા, ભેળા તાળી દેતા, લાલ લટકા લટકાળા ઘનશ્યામના મહારાજ ભેળા તાળી દઈને ગાતા. એ બધું શું કરવા? જીવને શીખવાડવા. સંતોની પાસે જીવાત્માઓના કલ્યાણ થાય એવા સરસ મજાના ગ્રંથો રચાયા, પદો રચાયા, જેથી કરીને મોક્ષનું સદાવ્રત યાવત ચંદ્ર દિવા કરો શરૂ રહે. જ્યાં સુધી ધરતી ઉપર જીવંત મનુષ્યો છે ત્યાં સુધી મોક્ષનો માર્ગ શરૂ રહે. આવા શુભ હેતુથી મહારાજે સદગ્રંથોની રચના કરાવી. મને બાલુ ભગત કે 3 દિવસની કથા કરવાની, સ્વામી મને કે ગ્રંથ કયો લેશું? એક ગ્રંથ લીધો હોય તો 3 દિ હાલ્યા કરે લાગટ. હું વિચારમાં પડ્યો, મેં કીધું હવે ગ્રંથ કયો લેવો. કીર્તનાવલીને આમથી આમ પાના ફેરવતો ને ત્યાં મને કક્કો ચડ્યો. ભુમાનંદ સ્વામીએ એક કક્કો બનાવ્યો, કક્કો કક્કો નજરે ચડી ગયો. મેં કહ્યું આ આપણો ગ્રંથ કક્કો સારો છો? સાંભળ્યો કોઈ દિવસ કક્કો? જોયો તો હશે કીર્તનાવલીમાં, આમ કીર્તન ગોતતા હોય ત્યાં કક્કો દેખાણો તો હોય કોઈક દાડો. ભુમાનંદ મુનિ કૃત કક્કો એવું લખ્યું છે. કક્કો એટલા માટે કહે છે, ક ખ ગ ઘ એક એક અક્ષરની સ્વામીએ એક એક કડી લખી છે. પણ એવું બધું આવરી લીધું છે જે આપણા જીવનને ઉપયોગી હોય એવું સરસ છે. માટે એમ થયું કે કક્કો તમને સંભળાવીએ, મહારાજ રાજી થાય. બીજું શું? સદભાગ્ય છે આજ ગણપતિ દાદા બિરાજમાન થયા. દાદાની ચોથ છે ને આજ તો, દાદાનો પણ આજ અઢળક રાજીપો. આમથી આ કથા ને એવું કઈક શરૂ થાય તો પ્રારંભમાં ગણપતિ સ્થાપના કરવી પડે. પહેલી જ કડી એટલી બધી સરસ છે આ કક્કાની, મજા આવે એવી છે. તમે ઝીલશો? હા ઝીલો ને મજા આવે. જેવું આવડે એવું, આપણે ક્યાં આમાં પરીક્ષા દેવાની છે. કક્કા કળીમાં એ છે સાર, હરિ કીર્તન થી હોય ઉદ્ધાર. કક્કા કળીમાં એ છે સાર, હરિ કીર્તન કરી હોય ઉદ્ધાર. કક્કા એ કક્કા કળીમાં એ છે સાર, હરિ કીર્તન થી હોય ઉદ્ધાર. કક્કા કળીમાં એ છે સાર, વિષય વાસના ત્યાગ કરે, વિષય વાસના ત્યાગ કરે, હરિ કીર્તન થી કારજ સરે. હરિ કીર્તન થી કારજ સરે, પ્રભુ સાગર નો આવે પાર. કક્કા કળીમાં એ છે સાર, પ્રભુ સાગર નો આવે. જ્યો. મજા આવે છે કક્કા, એટલે હું મચ્યો. આ બધા આપણા નામ પડ્યા, કોકનું નામ કક્કો, કોકનું નામ ખખો, કોકનું નામ ગગો, એમ ક ખ ગ, કોકનું નામ ગગો, આ બધા નામ પાડી દીધા. સ્વામી ઉપદેશ આપે છે, ગલા કક્કા, કહેવાનો અર્થ કે હે મનુષ્ય, કળીમાં એ છે સાર. આ તો કળિયુગ છે, આમાં બીજો તો કંઈ સાર છે નહીં, પણ હરિકીર્તનથી હોય ઉદ્ધાર. ભગવાનની જો ભક્તિ કરીએ, કીર્તન કરીએ, ભગવાનનું નામ સ્મરણ, સંકીર્તન, તો ઉદ્ધાર થઈ જાય. આ કળિયુગનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ગુણ. ભાગવતજીમાં કથા આવે છે, એ અમારા શાસ્ત્રી જાણે, ભાગવત ભણ્યા છે, પરીક્ષિત રાજાને કળિયુગ મળ્યો હતો. પછી લડાઈ થઈ પરીક્ષિતને કળિયુગને, કળિયુગને માર્યો, પકડ્યો કે તું તો નકામો છો, તને ઠાર કરી દઈ. ત્યારે કળિયુગ કે ભાઈ એમ મને સમજ્યા હણ્યા વગર મારોમાં, બધા માણસમાં બધા દુર્ગુણ હોતા નથી, કાંઈક સદગુણ પણ હોય છે, મારામાં એક સદગુણ છે, આ કે હું છે. આ કે પહેલાંના યુગમાં તપ કરી કરીને માણસ મરી જાય તોય મેળ ન ખાય, અને મારા યુગમાં એવું નહીં, ભલે બધા ખાઈ પીવે પણ હરિકીર્તન જો ગાય તો ઉદ્ધાર થઈ જાય. પરીક્ષિતને સારું લાગ્યું કે આ હેલું, અને વાત એ સાચી. ગુણાતીતાનંદ સ્વામીએ લખ્યું કે આગળના યુગમાં તો લાખ વર્ષની આવરદાન, હજાર વર્ષના ડસકા. માણાને હજાર વર્ષ તો ખાટલા, લાખ વર્ષની આવરદાન, પછી માંદો પડે તો હજાર વર્ષ તો ખાટલામાં રહેવાનું, ડસકા કાય ત્યારે માંડ જીવ જાય. અને આજ તો તીજે ડસકે અક્ષરધામમાં, કે હાવ હેલું, વાર નહીં. કળિયુગમાં આ બહુ મોટા મોટો ગુણ છે. ભેગા ભળી અને કીર્તન ગાઓ, દેહ ભાન ભૂલી ભગવાનને ધ્યાનમાં ધરીને મંડાઈ જાઓ. હરિકીર્તનથી હોય ઉદ્ધાર. સવારે સાંજ ધૂનની રમઝટ બોલાવો મંદિરમાં ભેગા થઈને, એક ઢોલકુ લ્યો ને એક મંજીરી લો ને જે ભગવાનને પોકારવા માંડો ને, પ્રભુને પોકારો તો પ્રભુ આવે જ. બહુ જાણીતો પ્રસંગ છે, તમે સાંભળ્યો થશે. ભગવાન શ્રી હરિ એકવાર રાતે કુંડળમાંથી નીકળ્યા, કુંડળ ગામમાંથી, તો મહારાજ કે કોઈ બોલશો નહીં, અહીંયા પ્રેમી હરિભગત રહેશ, મામૈયો રાયબાન હાથીઓ પટગરને જો જાણ થઈ જાય કે મહારાજ નીકળ્યા તો જવા નહીં દે, અને આપણે રોકાવું નથી. બધા દરબારોનો કે ખબરદાર બોલ્યા તો, એટલે બધા ચૂપચાપ મૂંગે મોએ આમ પાદરમાંથી પસાર થયા. તો મામૈયા પટગર રાતમાં ભગવાનના વિરહથી હે મહારાજ, હે દયાળુ, હે પ્રભુ એમ બોલે, હે સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. તો મહારાજ કે હવ, હે દરબારો કે કેમ બોલ્યા, અમને ના પાડીને તમે કેમ બોલ્યા? મહારાજ કે ભાઈ જો, બોલવું નહોતું પણ તમને કોઈક બોલાવે તમે હોકારો આપો કે ન આપો, તો આપવો પડે. તો મને બોલાવ્યો તો પછી મારે શું કરવું, હોકારો દેવાઈ ગયો. અને હવે એમ કીધું, ત્યાં તો મામૈયો પડઘર બેઠો થઈ ગયો ખાટલામાં, હો આ તો મહારાજનો અવાજ, દોડાદોડ ડેલી ઉગાડી, કૃપાના દિનબંધુ દયાળુ, પધારો પધારો. પછી તો રોક્યા ને જમાડ્યા ને બધું સેવા કરી, દર્શનથી બહુ રાજી થયા. પણ મારો કહેવાનો અહીંયા માત્ર આશય એટલો છે કે સ્વામિનારાયણ, 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 તો મહારાજ હોવ હોવ હોવ, હું કહો છો હોવ એમ જવાબ દીધા કરે. ભગવાનને બહુ ગમે છે, માટે ભગવાનને બોલાવો. ભગવાનનું નામ રટણ કરીએ છીએ તે તો આપણે ભગવાનને બોલાવીએ છીએ, હે, પણ આપણે ભજન કરીએ તે શું કરીએ છીએ એ ખબર ન હોય. પરમાત્માનું આહવાન કરીએ છીએ, હે મહારાજ, હે દયાળુ એમ. અને જો બરોબર આમ પ્રેમના અવાજથી પડકારો થાય તો ભગવાન જવાબ દઈ દેવો. ક્યારેક ક્યારેક પ્રભુને ખબર ન રહે ને જવાબ દેવાઈ જાય, પણ ભગવાનને ક્યારે ખબર ન રહે. આપણને ભજનમાં એવા મસ્ત થઈ જઈએ કે દેહની ખબર ન રહે, તેથી ભગવાનને મૂર્તિની ખબર ન રહે. આપણે દેહ ભાવ પકડી રાખ્યો છે ને, એટલે ભગવાને મૂર્તિ ભાવ પકડી રાખ્યો છે. આપણે દેહ દશા જો ભૂલીએ તો ભગવાન મૂર્તિની દશા ભૂલે અને સાક્ષાત થઈ જાય. પણ ભજનમાં એવી મસ્તી લાગવી જોઈએ. અને અહીં અમે જોયું, ઠીક છે, ગરમી થોડીક છે, પણ તમને કોઈને ગરમી છે કે ઠંડી છે કે કાંઈ નથી. સ્વામિનારાયણ 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 એક તાલમાં એક રાગમાં એવું સરસ બોલતા હતા. મને તો એમ થયું કે આમને હલવા દેવા 11 વાગ્યા સુધી, પણ પછી એમ થયું કે ના ના, ભક્તોને રાજી કરવા તો પડશે. હવે એક બીજી વાત કરી, વિષય વાસના ત્યાગ કરે, આ શરત છે, તો હરિ કીર્તન છે કારજ સરે. આમાં તો મૂક્યો છે, હરિકીર્તન થી હોય ઉદ્ધાર એવી એક પહેલા વાત કરી, પછી થોડીક શરત મૂકી, વિષય વાસના બોલો ત્યાગ કરે તો હરિકીર્તન છે કારજ સરે. વિષય વાસના છોડવી પડે ને. આપણે ભજન કરીએ ત્યારે ભજનમાં હાલ મસ્ત બની જઈએ ને પછી ભજન પડ્યું મૂકીને જે આપણે ઊંધે રસ્તે ઉપડીએ બસ ત્યાંય અલમસ્ત. એવું નહીં, એવું નહીં. વડતાલમાં સમય હતો અને હરિભક્તોની પંક્તિ જમવા બેઠી હતી ને બધાએ આગ્રહ કર્યો કે મહારાજ તમે પીરસો, અને ભગવાન સ્વામિનારાયણ આડેસાડે ખેસ નાખી અને સભામાં જ્યારે પીરસવા પધાર્યા અને સાધુ મોર લાડવાના તગારા લઈને પાછે પગલે હાલે ને મહારાજ આમ આમ પીરસે, એમાં એક ભગતને મહારાજની પીરસતી મૂર્તિ જોઈને આમ ખેસ નાખેલો ને હાથમાં લાડવા, અને એ મહારાજની મૂર્તિ જોતા અને જે વાલ થયો અને ભાન ભૂલ્યા તે સમાધિ થઈ ગઈ, પતરાળા ઉપર સમાધિ થઈ ગઈ. આજુબાજુ વાળા થાય કે ઓહો 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 સમાધિ થઈ ગઈ, સમાધિ થઈ ગઈ, સમાધિ. મહારાજ કે અમને ઉતરી જાય, તમે શાના મને જમવા માંડો, પણ કે મહારાજ આને તો સમાધિ થઈ. મહારાજ કે એમાં હું બહુ આશ્ચર્ય છે, અહીં આવે ત્યારે અમને જોઈને સમાધિ થાય છે ને એવી ને એવી સમાધિ ઘરે જાય ત્યારે ઘરના માણસને જોઈને થાય છે કે આવું મહારાજ બોલ્યા હતા. જો ત્યારે એનું ભગવાનને કાંઈ માયતમ નહીં, ખ્યાલ આવ્યો, મૂર્ખ નર દો બાજુ ઢોલકી બજાવે, પરણમાન મરણમાન જમણમાન મોકાણીમાન બધે મોરે જ બેઠા હોય, અમુકને તેવી ટેવ જ હોય, કેમ તો કે કોઈ વાતમાં પાછું ન રહેવું એમ. અરે ભલા મણા અવળા ધંધામાં મોરે તો કે ભાઈડા પાછળ ન હોય. એ નહીં સારું, આપણને ખ્યાલ આવી જવો જોઈએ કે આવા કામમાં ને આવી વાતમાં આપણે આગળ રહેવાય અને આવા કામમાં કોઈ દી ડગલું ન મુકાય એમ. વિષય વાસના ત્યાગ કરે તો હરિ કીર્તન થે કારજ સરે, તો હરિ કીર્તન થી કારજ સરે. વાલા ભક્તો આ શરત છે, ઠીક છે, કઈ એકદમ વિષય આજને આજ બંધ ન થઈ શકે, પણ એટલું તો સમજી લેવું પડે મારે ને તમારે કે વિષય વાસના છોડ્યા વિના પરમાત્માની પ્રાપ્તિ થતી નથી. વિષય વાસના છોડ્યા વિના જીવીએ છીએ ત્યાં સુધી વિષય છોડીને જીવી શકાય નહીં. કાં મરીએ ત્યાં સુધી ખાવું તો પડે, પણ ખાવાની વાસના છોડો. આંખો ફોડીને ન ખાય, જીવીએ ત્યાં સુધી જોવું પડે. જીવન ટકાવવા માટે પંચ વિષય જરૂરી છે, પરંતુ એની વાસના જરૂરી નથી. વાસના છોડો, સંસાર છોડો ન છોડો બહુ મતલબ નથી, પણ હૃદયમાંથી ભગવાન શિવાયની ઈચ્છાઓ છોડો. પ્રભુ જેમ રાખે એમ રહેતા થઈ જાઓ. ગંગા નદીમાં પાંદડું નાખો તો એ પાન ગંગાને કોઈ ફરિયાદ ન કરે, એ કહી દે કે આપકો જહાં લે જાના હો વહાં લેકે ચલો, હમ તુમ્હારે સાથ, જ્યાં લઈ જવાય ને લઈ જાઓ. એમ ભગવાનને કહી દો કે મહારાજ જેમ રાખવા એમ રાખજો, તમારા છીએ તમારા છીએ તમારા છીએ, તમે રાખશો એમ રહેશું, બીજી માથાકૂટ શું છે? પણ હાંજ પડે આવડા આવડા કાગળિયા લઈને અરજીના આમ પગમાં ધરે, ભગવાન વાંચી વાંચીને થાકી જાય. એટલે અમારામાં એક ભગત છે, બે દી ને ત્રણ દી આવડું કાગળ લખીને મને આપે, ગુરુજી આમ છે ને તેમ છે ને, ગુરુજી મારે આમ તકલીફ છે ને તેમ છે ને, ફલાણું છે ને ઢીકડું છે ને એ છે ને તે છે ને. મેં કીધું ભાઈ બધું આ બંધ કર, તું નવરો છો, મારે આટલી બધો ટાઈમ ન હોય. ઘણા ભગત મને કાગળ લખે, જાણે અડધો પોણો કાગળ તો મારા વખાણમાં લખી નાખે, સર્વે ગુણ સંપન્ન, બધું સંપન્ન જ છે, હું કેવું જ તારી કે મુદાની વાત કર. પછી માલિક શરૂ કરે, ભરડી નાખે ચાર પાંચ પાના. અને એ મેં કીધું આટલું બધું શું હશે આને, તો વારે વારે એનું આવ્યું કરે, આવ્યું કરે એનું, ત્રણ ચાર વાર લખ્યું હોય એનું કંટાળો ચડી જાય. એ ભાઈ ટૂંકામાં કહો. પણ ભગવાન શ્રી હરિને તો આપણે હાવ ટૂંકામાં એટલું જ કહેવું છે કે અમે તમારા છીએ. લાંબુ બહુ કરવાની જરૂર નથી, કે અમે તમારા છીએ, બસ આટલી જ વાત કરો એમને. એ કઈ જવાના હે? જો ભગવાન સ્વામિનારાયણને એવલ દરબાર લઈ ગયા ગઢડે, અને વાત એને જાજી નથી કર્યો, આત્મના સહ સર્વસ્વમ યત્તે સમર્પિતમ, બસ આટલું જ. સત્સંગ જીવનમાં સતાનંદ સ્વામીએ નોંધી દીધું, આત્મના સહ સર્વસ્વમ યત્તે સમર્પિતમ, મારા આત્મા સાથે સર્વસ્વ હું તમને અર્પણ કરું છું. લ્યો, એમાં તો ભગવાન ફસાણા ગઢડામાં ગાડી ખૂંચી, હા હા નો નીકળી ઠેઠ સુધી, અને મહારાજનું લક્ષ્મીવાડીમાં ડેરું કરવું પડ્યું. બાંધી દીધા ભગવાનને, ના કોઈ છે ના પડાય. ભગવાન બધી જગ્યાએ ફર્યા હતા. કોઈકે એમ કહ્યું કે આ શરીર હું તમને અર્પણ કરું છું, કોઈકે એમ કહ્યું કે આ સંપત્તિ તમને અર્પણ કરું છું, કોઈકે એમ કહ્યું કે આ રજવાડું તમને અર્પણ કરું છું, કોઈકે એમ કહ્યું કે મારું દિલ તમને અર્પણ કરું છું. પણ અભલ દરબાર એને શું કહેવાય, આપણે આમ રંગ રાખ્યો એમણે, મેદાન મારી જાય કેસ ને એમ. એણે એમ કહ્યું કે આત્મના સહયત સર્વસ્વમ યત્તે સમર્પિતમ, મારો આત્મા, એ આત્માની સાથે લાગતું વળગતું સંબંધિત સર્વમ યત્તે સમર્પિતમ, બધું તમને દઈ દેવું છું આત્મા સાથે બધું. તારે ભગવાનને એમ થઈ ગયું કે મારા આ જબરા છે, ખરું ખોટું? આપણે ભગવાનને આપીએ પણ દસમો વીસમો ભાગ બહુબળ કરીએ તો મુશ્કેલી વાળું છે. બોલ્યા તો બધું દઈને બેઠા, ભગવાન શું કરે? ભગવાનથી જઈ શકાણું નથી. બસ આપણે એટલું જ કહેવાનું છે કે હું તમારો છું, એમાં સમજ્યા તમે? હું તમારો છું એમાં સમજ્યા કઈ? તમને ઊંડાણ ન પકડાણું, તમને સમજાય એવો મારે દાખલો દેવો પડશે. ગ્રસ્ત આશ્રમમાં લગ્ન થાય, પછી ઘરાણા પહેરીને પત્ની સાસરે આવે, અને એ ઘરાણા પહેરેલી પત્ની એના પતિને એમ કે હું તમારી છું, એટલે પછી ઘરાણા એના રે? સમજ્યા? આમાં સમજ્યા? પત્નીએ પતિને એમ કીધું કે હું તમારી છું, એટલે પત્નીએ પહેરેલા ઘરાણા પત્નીના રહે કે કોના થાય? પતિના થાય. અને પછી 1000 રૂપિયાની મૂડી નોખી તેજોરીમાં રાખે ને પછી એમ કે ડબ ડબ નહીં તો મારા જ. એમાંથી ફજદી નહીં દો હે, પણ આ જરૂર છે, વ્યાજે લેવા પડે એવું છે, બે દી દે ભાઈ સાહેબ, એક દી નહીં તમે પછી પાછા ન દો, તમારો વિશ્વાસ નહીં. હા હું તમારી, તમે ધણી મારા, પણ વિશ્વાસ તમારો કર્યા જેવું નહીં છે. વેલફેર 200 દીધા, હજી ક્યાં દીધા? બે દી નું કઈ લઈ ગયા તા, કઈ પોતાનું રહેતું નથી. હે ભગવાન હું તમારો છું એમ કહ્યું એટલે આપણે ભગવાનને સમર્પિત થઈ ગયા, પછી આપણું કઈ રહેતું નથી, અને જેનું હોય એને ચિંતા. અમે એક દી સભામાં ખોપાળા પૂછ્યું, પેલા બોલો તમારો સાધુ મોક્ષ થઈ ગયો બાકી? ત્યારે અમુક સાધુ વિચારમાં પડ્યા કે આ મારું બેટું એ વિચારવા જેવું ખરું. એક ભગત તો બેઠા બેઠા માળા જ ફેરવે રાખે. મેં કીધું પેલા તમારે કઈ વિચારવાનું નથી, તો કે આપણો મોક્ષ થઈ ગયો કે ન થઈ ગયો મહારાજને જોવાનું. કેમ? તો કે આપણે તેને હોપાણા એને કરવું હોય કરે કે. એટલે મેં કીધું શું કે? હા બીજી આપણે હવે હે ની ચિંતા, જેનો માલ હોય એ સંભાળ રાખે. એવો એને જવાબ દઈ દીધો, હું તો ખુશ થઈ ગયો. એમ વાત છે, આવી રીતે પરમાત્માને હોંપાઈ જવાય તો ભગવાનને ફિકર રાખવી જ પડે, છૂટી ગયો ને. વિષય વાસના ત્યાગ કરે તો હરિ કીર્તન થી કારજ સરે. વિષય વાસના આપણે છોડવી, પરમાત્માને થાવું ધીમે ધીમે, એકદમ ન થાય. એકદમ કરવા જાઓ તો કંટાળી જાઓ. તમારામાંથી છટકીને સાધુ થઈને આવે ને, એ પાંચ દી માળા ફેરવીને પછી તરત મને કહે, સ્વામી સંબંધીના ઘાટ ટળતા નથી. એ તો ઘેરે કેટલા વર્ષ રહ્યો? તો કે 20 વર્ષ. અહીં કેટલા દીથી આવ્યો? તો કે 5 દીથી. મેં કીધું મૂર્ખ્યા, 20 વર્ષનું ઘરી ગયેલું 5 દીમાં નો નીકળે. મને કહે ઈ હાશું વાલ લાગે. આ જેમ જેમ આવતું જાય એમ એમ ઓલું નીકળતું જાય. પછી એને પારિષદ કરીએ અમે, ત્યાં પાછો રાજ્યમાં ઊભો થઈને આવે. હું છું કે હું તો વાળ શેઠ ને પાનને ગલ્લે પાન ખાતો હતો ને પછી ફિલ્મ જોવા ગયો એવું સપનું આવ્યું. હું તો જાગ્યો તો ખબર પડી કે હું તો પારિષદ છું. મને કે હું પારિષદ ને આવું સપનું આવ્યું. મેં કહ્યું ભલામણા એવા જ આવે? એક બે વર્ષ સુધી તો હવારે આય ને સાંજે ન્યા, હવારે આય ને સાંજે ન્યા. કે આ ફરે ક્યારે? મેં આ ધીમે ધીમે ફરે. એક ભગત, પહેલાની વાત કરું તમને, એ કે મારી પાસે છે ને કેસેટું છે ફિલ્મની, પણ એની માથે કીર્તન કરી નાખવા જ કે હવે તો આપણે સત્સંગ થઈ ગયો ને, કે એ ભૂંસી નાખવું છે અને માથે કીર્તન રેકોર્ડિંગ કરી નાખો. મને કે તમારા તો કે ટેપ રાખીને તમે ગાઈ નાખો. સારું, પછી માલિક ફિલ્મના ગીત પછી અમે સાથે ટેપમાં ચડાવીએ અને પછી ઉપર કીર્તન કરીએ. તો કીર્તન જેટલી પટ્ટીમાં ટેપિંગ થાય એટલી પટ્ટીમાં તો જાણે ફિલ્મનું ગીત ભૂંહાઈ જાય, પણ બે કીર્તનની વચ્ચે ઓલો ગાળો રહે ને થોડોક, એમાં કીર્તન શરૂ થાય, બે કીર્તન પૂરા થાય ને વચ્ચે ફિલ્મનું ગીત વાગે ઘડી. આ કેમ છો? તો કે એ ભૂહાણું નથી. બરોબર ને? એમ આપણા હૃદયમાં વાસના ટેપિંગ થઈ ગઈ છે, સમજ્યા? ધન, સ્ત્રી, પર્શ, રૂપ, ખાન પાન, એ ભગવાન જેટલા હૃદયમાં ઉતરશે, ટેપિંગ થશે, એટલું ઓલું ભૂસાઈ જશે. ભગવાન, ભક્તો, સંતો, પછી આપણે સૂઈએ ને તો વડતાલ સમયે ગયા છીએ ને આચાર્ય મહારાજ પધાર્યા છે ને, લાલજી મહારાજ પધાર્યા છે ને, હે નકરા સાધુ છે ને, મોટો સમયો હાલે છે ને, કથા હાલે છે ને, એવા સપના આવે. હા, નહીતર સપના કેવા આવે એ આપણે કહેવાનું જ ન હોય ને. એમ ભગવાન જેમ જેમ અંતરમાં ઉતરતા જશે, આ સત્સંગ જેમ જેમ હૃદયમાં ઉતરતો જશે, જેમ ધૂન, કીર્તન, કથા, વાર્તા, ભજનમાં આપણને આનંદ આવશે, રસ આવશે, પ્રીતિ થશે, તેમ તેમ સંસાર અંતરમાંથી આપોઆપ નીકળતો જશે. બહુ એને કાઢવાનું બળ ન કરશો, બહુ બળ કરશો તો થાકી જશે. ખ્યાલ? ધીમે 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 જરૂર બધું સારું થઈ જાય. હિંમત રાખજો. વિષય વાસના ત્યાગ કરે તો તમને એમ થાય પણ મારું બેટું એ તો થાલ્યમ નથી. ન શું થાય? નરમ દોરડી લાંબે કાળે પથ્થરમાં કાપા પાડે છે કૂવાને કાંઠે. રોજનો અભ્યાસ તો ક્યાંનો ક્યાંય ફૂગે, સમજાય છે? ટપુડો જન્મો હોય ને ત્યારે બેહી ન હોય તો બેહો ને તો દીડી જાય, સમજ્યા? એ બેહી ન હોગતો હોય એ ભરનો દીકરો ખાટલા ઠેકી જાય એનો એ બોલો. હા હા, અને ભાત ખાવા આપો તો ચાવી ન હોગતો હોય. ભાત ભાત આપણે આપો ને તોય ચાવી ન હોગતો હોય, મુઠ્ઠી મુઠ્ઠી આંબેલિયા ખાઈ જાય. અભ્યાસથી બધું થાય છે. ધીમે ધીમે અભ્યાસ કરો, બધું થઈ જશે. મહારાજ રાજી થાય, સંતો રાજી થાય, કામ બધું પૂરું થઈ જાય. પણ અભ્યાસ કરવો નહીં અને કે મારે ટળતું એવું ન, એમ ક્યાંથી ટળે? અભ્યાસ કરવો જોઈએ. ઓલી વાત તમે સાંભળી છે? એક હાંકડી બે બાજુ આમ 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 પાળા અને વચ્ચે પાણીની મોકળીમાં રસ્તો, એમાં એક ભાઈ છે તે આમ ગાડી લઈને જાય ને સામેથી એક ભાઈ છે તે પાડો લઈને આવે. પાડો હવે તો આમ સામે હાઈનું પૂર્યું, રસ્તા જ ન મળે હાલવાના. પેલો ગાડીવાળો તો મુશ્કેલીમાં આવી ગયો કે હવે આ આવડો મોટો પાડો ને આમાં જગ્યા કાંઈ નહીં ને આમાં જવું આવું આમાં ક્રોસિંગ થાય એવું જ નહીં. ત્યાં બોલ્યો પાડાનો માલિક હતો ને એ કે ગભરાવમાં ગભરાવમાં એમ કરીને હેઠો ઉતરીને પાડાના આમ ચારે પગ આમ કરી આમ ભેગા કરી અને આમ ચારે ભેગા પકડીને આમ ખભે મારીને ઢોરામાં ચડી ગયો. જવા દો ગાડી જવા દે, હેઠા ઉતરીને રસ્તામાં મૂકી દો પાડો. પણ ઓલો ગાડીવાળો પાછો ઉતરીને આના પગમાં પડ્યો કે આ ચમત્કાર કેવી રીતે. ભલે આમાં ચમત્કાર કાંઈ નથી પણ મારું બેટું ગજબ આવડો મોટો પાડો તમે ખભે નાખીને ઢોરે ચડી ગયા પાછા હેઠા ઉતરી ગયા કે આમાં ચમત્કાર કાંઈ નહીં, આ જે દાડાનો જન્મ તે દાડાનું આમ કરું છું. હલાવી ગયો તમે જન્મ તે દાડાનો રોજ આને હું પકડીને અમારા ઢોરે ચડી જાઉં છું, તે આવડો મોટો થયો તોય ચડી જાઉં છું. પ્રેક્ટિસ પડી ગઈ, અભ્યાસથી શું ન થાય કહો. એમ ધીમે ધીમે ભગવાનના ધ્યાનનો માળાનો ભક્તિનો અભ્યાસ જો શરૂ થશે વાસના ટળી જશે. હં ભવસાગરનો આવે પાર કક્કા કળીમાં એ છે સા. હવે ખળ આવ્યો.
ખખા ખાલી હાથે જાય દેવ દર્શન નું ફળ નવ થાય. ખખા ખાલી હાથે જાય દેવ દર્શન નું ફળ નહીં થાય. ખખા ખાલી હાથે જાય દેવ દર્શન નું ફળ નવ થાય. ખખા ખાલી હાથે જાય દેવ દર્શન નું ફળ નહીં થાય. દર્શન કરતા દારા જુએ, દર્શન કરતા દારા જુએ પણ દર્શન નું ફળ ખુએ, પણ દર્શન નું ફળ ખુએ. વસુંધ દેવતણી જે ખાય ખખા ખાલી હાથે જાય. વસુંધ દેવતણી જે ખાય ખખા ખાલી હાથે ખાય. દેવ દર્શન નું ફળ નવ થાય, દેવ દર્શન નું ફળ નવ થાય.
લ્યો ખાલી હાથે જવું નહીં, શિક્ષાપત્ર એમ લખ્યું ને રાજા દેવન ને ગુરુ રણ્ય દર્શને જાવું ત્યારે ખાલી હાથે ન જવું, એનો અર્થ કંઈક ભેટ લઈને જવું. હા એક બાપા તો મોટે હા એ લાકડી લઈને આવે. મેં કેમ લાકડી લઈને આવ્યા હતા કે શિક્ષાપતિને લખ્યું ખાલી હાથે મંદિર ન જવું. પેલા લાકડું કેમ લઈને આવે? હા કે ખાલી હાથે મારા અર્થ કાઢે એટલે કહેવા પડે. બોલો નહીં આપણે ઓલા મંદિરમાં કાકો હતો પેલા થાળ બેઠા બેઠા ગાય ત્યાં ખીજાણા. તે મેં કીધું કેમ ખીજાણા? તો કે અમથે અમથા મીંડ્યા છો, પાન ન ખવાય ને બીડી ન પીવાય ને આ શું છે? થાળમાં ભગવાનને જો, પાન બીડી બે વાનું છે કે બનાવી સારી જમો થાળ. પાન ને બીડી બે કે ભગવાન જો જીમા પછી. હે પાન મને કે પાન પહેલા ને બીડી પછી, પાન મોઢા મૂકીને ઉપર બીડી પીવી. એટલે કીધું મૂરખ આ નથી પાન ને બીડી ની વાત, પાન નું બીડું એમ વાત છે. એ ગોતી કાઢ્યું. ખાલી આ છે દર્શને જાય તો દેવ દર્શન નું ફળ થતું માટે કંઈક ને કંઈક ભેટ લઈને જાવું આપણે એવું કહે છે. દર્શન કરતા દારા જુએ તે પણ દર્શનનું ફળ ખુએ. દર્શન કરતા કરતા ભગવાનના જો આડેવળી નજર કરીને સ્ત્રીઓને જોતો જાય તને દર્શનનું ફળ થતું નથી. માટે ખાસ મંદિરે આવીએ ત્યારે તો આપણી દ્રષ્ટિને બેક વધારે કાબુ રાખવી, આમ તો કાયમ કાબુ રાખવી જોઈએ. પણ અન્ય જગ્યાએ પાપ થયું હોય તો તીર્થસ્થળમાં એનો નાશ થાય. પણ તીર્થસ્થળમાં આપણે કુદૃષ્ટિ થઈ જાય તો એ વજ્રલેપ થાય, પછી એનો નાશ ન થાય ને આપણે એ પાપ ભોગવવું પડે. માટે થોડું મંદિરમાં આવ્યા પછી વ્યવસ્થિત ફરતું. ઘરે તો આપણે હવે ગમે તેમ વર્તી, એનો કઈ વાંધો નહીં. મહારાજે કહ્યું કે મંદિરમાં આવ્યા પછી સ્ત્રીએ પુરુષોનો સ્પર્શ ન કરવો અને પુરુષો સ્ત્રીનો સ્પર્શ ન કરવો અને મંદિરમાંથી નીચર્યા પછી પોતપોતાની રીતે વર્તવું. સમજાણ? હા, આનો અર્થ એક ગણાય મને ઊંધો કીધો. હા, મેં એને કીધું, મેં કીધું તમે ભલા માણસો આવા હારા સત્સંગી થઈ અને ભીડી પીવો છો? તે મને શું કીધું, કોઈ દી મંદિરમાં પીધી? મેં તો મંદિરમાં નહીં પણ ઘરે જઈને તો પીતા હોય ને. તક મને કે શિક્ષાપત્રી શું લખ્યું છે, મંદિરમાંથી નીકળ્યા પછી પોતપોતાની રીતે વર્તવું. શિક્ષાપત્રી બહાર કઈ કરીએ તો કેવું તમારે? હા, અર્થ કાઢે. તો ભક્તો, આ દર્શન મંદિર એના જે નિયમો છે એ આપણે પાળવા. બીજી વાત કરી, દસુંદ દેવ તણી જે ખાય. મહારાજે કહ્યું ને કે ભાઈ દસમો ભાગ ને વીસમો ભાગ, રૂપિયા 5 પૈસા ને રૂપિયા 10 પૈસા ભગવાનને દેવા. ભગવાન કે તમને હું રૂપિયો દઉં તો મને 5 પૈસા દેવા, હે, અને તમારી પાસે ઝાઝુ હોય તો 10 પૈસા દેવા, અને જો એ ના દઈએ અને આપણે ખાઈ જઈએ તો પાપ લાગે. આપણે જ્યારથી ધંધો આરંભ્યો ત્યારથી ભગવાન આપણા ભાગીદાર છે. ને પ્રભુ બહુ ડાયા છે, બહુ જાજો ભાગ તો કંઈ રાખતા નથી, ખાલી 10 પૈસા રૂપિયા 10 પૈસા એનો ભાગ છે. માટે આપણે આપી દેવો જોઈએ ભગવાનને, અને ના આપીએ તો ભગવાન પછી આપણે સાથે ના રહે કે ભાઈ અમે તમારા ભાગીદાર નહીં. પછી બધું ઊંધું હવળું થાય ત્યારે આપણે કહીએ કે કેમ ખોટ ગઈ ને કેમ આડોવળું થયું, ત્યારે ભગવાન કહે તારા નસીબમાં ફૂટલા કાંઈ નહોતું, એ તો અમે નસીબદાર ભાગીદાર હતા તે એ લઈને તું કમાતો હતો, અમને કાઢ નહીં ગયા એટલે હવે તારું ખાડે ગયું. માટે દસમો ભાગ ખાઈ જવો નહીં, ખવાય નહીં, એ કાઢી નાખવું જ પડે. હવે ઘણા બહુ હોશિયાર 2 વર્ષે 3 વર્ષે દસમો ભાગ આપે, અમે પૈસા બધા દસમો ભાગ કાઢીએ જ છે. આ કઈ સાલનો? આ 95ની સાલનો. ત્યાં 97નો કઈ ગયો? એ હજી પડ્યો છે, વ્યાજે આપ્યો છે, એમાંથી ડબલ થઈ જાય પછી એમાંથી ભાગ તમને. આવા ઉપયોગ કરે અને કોણ જાણે કેવી ગણતરી કરે, અમુક અમુક તો આડી નવળી, એ બધું ના હાલે. દસમો વીસમો ભાગ આપી દેવો, પણ એ પગાર આવે તો પગારમાંથી. પછી આ ધંધો કરે, ધંધો એમાં ઘણા તો એવા ડાયા હોય ને કે કમાણી આવે ને એમાંથી ઘર ખર્ચો કાઢી નાખે અને પછી પૈસા વધે એમાંથી દવામાં કાઢે, હોશિયાર એટલે. પણ ઘર ખર્ચો આમાંથી ના કઢાય, એ પૈસા પેદા કરવામાં જે ખર્ચ થયો હોય એ બાદ કરાય. એટલે કારખાનાનો ખર્ચ તમારે બાદ કરવો પડે, પણ તમારો ઘરનો ને હોવાનું ભાડું મકાનનું ખોરાકીને બધું બાદ કરવો એનું હાલે. સમજાય છે ને તમને? એવી રીતે ભગવાનના ભક્તોએ દસમો યા તો વીસમો ભાગ ભગવાનને અર્પણ કરવો. હવે ગગાને વાત કરે છે. છે કોઈ ગગો?
ગગા ગણતી તારી નથી, મરી ગયા મોટા મહારથી.
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 તે માટે સવેળે છે,
તે માટે સવેળે
કરી લે એક હરી સંગ હેત,
કરી લે એક હરી સંગ હેત.
કુટુંબ સારું કામર મથી, ગગા ગણતી તારી નથી.
કુટુંબ સારું કામર મથી, ગગા ગણતી તારી નથી.
ગગા ગણતી તારી નથી,
ગગા ગણતી તારી નથી.
લે હા, ગુજરાતી માં સીધું છે. હું હું કરતો હાલી નીકળી માં, આયા નથી કોય તારું. શેર લોટ નો તું અધિકારી, અને બાકી બધું પરબારું. હું હું કરતો હાલી નીકળમાં. પણ તમે જોજો વાતની વાતે હું, વાતની વાતે હું. એટલે હું હું કરે ભલાવાણા ઘૂઘાની જેમ, એટલે કબૂતર કરે ને એક આ માણા કરે. અહીં કાંઈ ગણતી નથી આપણી, આમાં કાંઈ કોઈ કોણ ગણે છે? સર્વસ્વ ભગવાનનું છે. ભગવાને ઉત્પન્ન કર્યું છે, ભગવાન એનું પાલન કરે છે, ભગવાન યોગ્ય સમયે એનો સંહાર કરે છે. માણસે કઈ માથે લઈને ફરવાની જરૂર નથી. સર્વ કરતા ભગવાન છે, ઉત્પત્તિ સ્થિતિ ને પ્રલય એ કરે છે. વચગાળાથી આપણે ઉપાડી લઈએ છીએ એમથી એમથું, અને પાછું એટલું ગણાવવા કે આ મેં કર્યું. અને ઘણા માણસ તો હાવ ખોટા હોય. કેવા ખોટા? એને ખબર પડે નોકરી મળી ગઈ એટલે એ આપણી પાસે નોકરી મળી ગઈ ને, મેં સાહેબને વાત કરી હતી, કાંઈ ન કર્યું હોય એને એમ કે જે મફજ્યો ઝહ ખાવા મળ્યો એમ. આવા મફજ્યો ઝહ ખાનારા બહુ છે દેશમાં, હાવ ખોટા. તમે કોઈ એવું કામ નથી કરતા ને ક્યારે? તો સારું, લ્યો મફતિયા ઝ હું કામ ખાવ છો. મૃદ મુશાળા તાકાત હોય તો તમે કામ કરીને ઝ ખાવ ને કોણ? હા, પાંચ જણા નોકરી અપાવો ને પછી આમ આમ સાબાશીથી અપાવી મેં, એમાં ક્યાં વાંધો? તમે રોજ હોય તો તમે ફાળે જ રહે ને. હા, એમ જેમ તો ઝ ખોટે ખોટો ગાડા હેઠળ કૂતરું હેલું જાય ને પાછું એમ કે ભાઈડો ગાડું ખેહે છે ત્યાં ઓલ્યા બે મોટા ઢાંઢા તારે તો તું શાનો ખેહે છો? એટલે આવું બધું. એટલે આ જગતના કરતા હરતા એક પ્રભુ છે, નારાયણ છે, એ જ ઉત્પત્તિ સ્થિતિને પ્રલય કરે છે. આપણે બધા એ તો ભગવાન કરતા છે એમ માનીને આનંદથી ભગવાનની આજ્ઞા પાળવી અને ભજન કરવું, પ્રભુ રાખે એમ રહેવું, અને વાહ વાહ લ્યો આ વાત છે. એટલે કહે છે ગગા ગણતી તારી નથી, મરી ગયા મોટા મહારથી. અહીં તો મોટા મોટા મરી ગયા કેટલાય, ભૂખા કાઢના કહેવા, આમ કરી આમ ખોપારી ભાંગી નાખે. બોલો બધા વ્યા ગયા, કંઈનું કાંઈ ઠેકી જતા ને કંઈનું કાંઈ કૂદી જતા ને કેટલું ખાઈ જતા ને બધા પથી ગયા. રાવણ ચૌદ ચોકડી રહ્યો એ વ્યો ગયો, અને વાયુ વાસીદા કરે ને સૂર્ય એની રસોઈ કરે ને બિચારો એ ગુજરી ગયો. ઓહ, ભીમ કેટલો હોમણ ચીણ્યા તો એ ઘડીકમાં ખાઈ જાય, એ ભીમે ગુજરી ગયો. બાણાવાળી અર્જુન એ વ્યો ગયો, બધા વ્યા ગયા. તમે તારી હું ગણતી તો અભિમાન છોડ એમ કહેવાનો અર્થ છે. તે માટે સવેળા ચેત કરી લે એક હરિસંગ હેત. બસ સવેળા ચેત, સવેળા એટલે ખ્યાલ આવે ને તમને, તક છે હજી તક, ચેતી જાય એમ, પછી મોડું થઈ જાય. જેથી આપણને ખ્યાલ આવશે કે હવે ચેતવું પડશે, તેથી ઘણું મોડું થઈ ગયું છે. હજી સમય છે તું સમજી જાને, હજી આપણી પાસે સમય છે, આપણા હાથમાં બાજી છે, માટે સમજી જઈ કરી લે એક હરિસંગ હેત, એક ભગવાન સાથે હેત કરે. આપણે હેત વેચી બહુ દીધું છે, ખ્યાલ આવે ને તમને. હા, બધે આમાં વેરી નાખ્યું છે આમ આખી દુનિયામાં, એ બધું હંકોરી લેવું જોઈએ. 5% અહીં હેતી હોય, 5% અહીં હેત કર્યું હોય, 5% અહીં હેત કર્યું હોય, બધે તે કાપી કાપી ભગવાન શ્રીહરિ સાથે લગાડી દે. કરી લે એક હરિસંગ હેત. ભગવાન સ્વામિનારાયણે વચનાવતમાં દાખલો આપ્યો કે કુવા ઉપર 20 કોષ ચાલતા હોય ને એનો જુદો જુદો પ્રવાહ જતો હોય ને, વચનાવતમાં આવે છે ને, હા, તો એ પ્રવાહમાં જોર ન હોય, પણ વિષય કોષનો પ્રવાહ એક ધોરી આમ જો વાળી ગયો તો માણા જેવો તેવો તણાઈ જેવો જોરદાર પ્રવાહ થાય. એમ ભગવાન કહે છે કે આપણી વૃત્તિઓ બહુ ફાટી ગઈ છે, વિહ નહીં પણ અનંત પ્રકારે ધોરિયા થઈ ગયા, એ બધી વૃત્તિને એક કરીને ભગવાનમાં લગાડી દે તો જુઓ તો જબરજસ્ત કામ થઈ જાય. કરી લે એક હરિસંગ હેત, આનો અર્થ આ છે. એક ભગવાનની જ ઈચ્છા રખાય, બીજી ઈચ્છા ન રખાય તો હરિમય હેત થાય. પણ આપણે તો શું કરીએ છીએ, ભગવાન તમે આવો, ઓલું આવો, ઓલું આવો, એ બધું ભેગું કરીને તમારું ખીચડું કરવું છે. રામ ત્યાં કામ નહીં, માન ત્યાં ભગવાન નહીં, આ સિદ્ધાંત છે. માટે નિર્માની થઈ, નિષ્કામી થઈ, દુર્ગુણોનો ત્યાગ કરી અને પરમાત્મા ભક્તિ કરી. તે માટે સવેળા ચેત કરી લે એક હરિસંગ હેત. કયું છે? મનુષ્યનું આયુષ્ય અલ્પકાળ, કાપે સદા તે પણ કાળ વ્યાળ. ચેતી શકો તો ચિત્તમાંહી ચેતો, થશે નહીં તો પછીથી ફજેતો. આપણું આયુષ્ય બહુ ટૂંકું, આપણે કાંઈ 1000-2000 વર્ષ જીવતા હોત તો એમ વિચારત કે હમણાં નહીં પછી કરત. હા, હાવ ટૂંકું 100 વર્ષને આયુષ કહેવાય છે કળિયુગમાં, પણ 100 વર્ષ કોઈ કાં જીવે છે? બજારે હાઈટ હીચેર ગળથુલ્યું ખાઈ જ જાય છે, પણ કોક સુખું ઘી ખાધેલો હોય ડોહો કડદમ તો ન જાય 80 વર્ષ સુધી. બાકી તો બિચારા બધા 60-70 એમ બસ 75 તો લાંબા થઈ જ ગયા હોય. મનુષ્યનું આયુષ્ય અલ્પકાળ, કાળ એને કાયમ ખાજ્યા કરે, ઘડિયાળ કટકટ કરે એ તો આપણી આયુષ કાપે છે. બોલો. હા, મા બાપ જાણે છોકરો મોટો થાય છે પણ આવરદમ બિચારો ઓછો થતો હોય. આપણે બધા નાના થાય છો આમ તો, પણ મનમાં એમ માનીએ છીએ કે મોટા થયા. મોટા કઈ થતા નથી, ઓછું ઓછું થતું જાય છે. માટે ભગવાન ભજો. કુટુંબ સારું કામર મથી, ગગ્ગા ગણતી તારી નથી. હા હા, કેવો શોર્ટ મારે ભુમાનંદ સ્વામી, કે કુટુંબ સારું કામર મથી પણ બેચારો ગોટો વળી જાય છે. કુટુંબ સારું લ્યો, આપણે કાંઈ કહેવાય નહીં. આજે વાલ્યો આપણે અનુભવ કર્યો ને ગાડીમાં બેહી, વાત કરવી પડશે આવડાને. મુંબઈ ગયા હતા અમે, સેન્ટ્રલ મુંબઈ દવાખાને, 3 કલાક જાણે દવાખાને રહ્યા. પછી આવ્યા સ્ટેશનમાં, થે ગાડી આવી. ધરમસિંહ ભગત મને કે આ ફાસ્ટ છે, બોલો આમાં બેહું છે કે ઓલીમ બેહું છે? એમાં ગરદી ઓછી છે ને, ફાસ્ટમાં મને કે ગરદી બહુ હોય. મેં કીધું કોક દી ગરદીનો અનુભવ કરવો પડે, હાલો હાલો ચડો આમાં. ચડી ગયા અમે, પણ બધા આમ કડા પકડીને ઉભેલા. અમારે કરશન સ્વામી તો મોટા ને, કડાને બદલે લો પાયો પકડીને ઉભો. આમ જોયું તો હાથ કાળો થયો. મેં તો આ કડા પકડાય પાઇપ ન પકડાય, હાથ કાળો. એમાં ગાડી હાલી જાય છે તો એક જણો મને કે બાબાજી ઈસમે ક્યાં આયે? મને કહા આ ગયે યાર, લેકિન યહાં તો બહુત ગીર્દી. અરે બાબાજી બહુત ગીર્દી રહેતી હૈ, આપ ક્યુ હેરાન હુએ? મેં કીધું ભાઈ તમારી હારે અમારે ક્યારેક હેરાન થવું પડે. ત્યાં એક ભાઈ ઉભેલા, એ મારી સામું જોઈને કે સ્વામીજી અમારે મુંબઈ વાળાને મરતા સુધીમાં તમામ જન્મો જન્મના પાપના પ્રાયચિત થઈ જાય. મને કીધું એટલે હું તો કાંઈ સમજો નહીં. મેં કીધું આ પ્રાયચિતની વાત કરે છે એટલે હું? મને કે અમારે પછી અહીંથી મર્યા પછી કશું પાપ ક્યાંય ભોગવવાનું નહીં. મેં કીધું કેમ? તો મને કે આ પાપ નહીં તે હું ભોગવી છે? મને કે સવારના 7 વાગ્યા ને નીકળી ગયા જ ઘરેથી પાકીટ લઈને, ઊંઘી તો એ ખરા કે? મને કે જો આ કડવા હાથમાં જારી ઊંઘે. મને કે જો એલો હુઈ ગયો સીટમાં ત્યાં. મને કે આવના બિચારા ઊંઘા ને ઝોલા ખાતા 10:30 11 ઘેરે પૂગશે, એ પાછા નાશે જોશે ને ખાશે તો મને કે 1.1.12 હુવા પામશે. પાછા 7 વાગ્યા તો મને કે ભાગવાનું પાકીટ લઈને હાથમાં, આખો બધી હળિયા પાટી કરીને. મને કે આમના ભૂસ્તાન ગળદા ખાતા સાંજે ઘરે પૂગી છે. મને કે હવે આ મને કહો, હવે અમારે ઉપર જઈને કાંઈ પ્રાયચિત કરવાનું હોય? મને કે જેને બહુ પાપ કર્યા હોય સ્વામીજી, બહુ પાપ કર્યા હોય એ માણસ મર્યા પછી મુંબઈમાં આવે. મને કે અને તમામ પાપોના પ્રાયચિત માટે કે આ નગર છે. અરે એવું કહેતો હતો ખરેખર, હા એના શબ્દો. હા, એ કે પ્રાયચિત સારું જ છે. પછી એને જે આમ કકળતે હૃદય શબ્દો કીધા, પૂછો આ સંતો અમારા કોણ હતા? અમારા ત્યાગ વલ્લભ કોઠારી હતા. એ કે સ્વામીજી કોઈને ક્યાંય સુખ નથી. મને મનમાં એમ થતું હોય, મેં કીધું અમારે છે પણ મને આને કહેવાય નહીં. મને કે કોઈને સુખ નથી કે હાડે 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 હાડે. મને કે આમ જોવો તો ખરા દુનિયા બધી હાડે હાડ થાય છે. મને કાંઈ કોઈને શાંતિ નહીં, ઘડીક નહીં, નિરાજ નહીં, હક નહીં કોઈને. દોડા દોડ દોડા દોડ. મને કે ધોરામપુર ત્યાં સેલ્યુલર નીકળ્યા કે? મને કે અહીં બેઠા બેઠા હેલો ઘેર જાકે ફોન કરુંગા. અરે અરે હું ઘેર જાઉં. હજી કે દુઃખી થવાનું છે તો ઇન્ટરનેટ નીકળવાનું છે, એટલે એ નીકળી ગયું છે. હેલ્યું આવે આખી દુનિયાના સમાચાર ઘરે બેઠા, એટલે કોઈને હક નથી કે શાંતિનો સાટો નમળે. દોડાદોડી કરે આવું કહેતો, વાત સાચી હો. કુટુંબ સારું કામર મથી, ગગ્ગા ગણતી તારી નથી. અરે ખરેખર બધા મરી મથી ને મરી ગયા. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે, અલે આ નાહક ના મરો બધા મથી મથી રે. પણ કઈ મથ્યા વગેરે રહેતું છે, પકડી રાખો તો કોઈ હેઠા બેહતા છે. આ ભગવાને જગત રચ્યું ને મહારાજ કે અમે કળ ચડાવી, ફરી વાર અમારે દાખલો ન કરવો પડે. દોડવા જ માંડે માણસ, ગમે એમ હેઠા બેહાડો ને તોય ન બેહે. એવો મોહ મૂક્યો છે મહારાજે. ભગવાન બચાવે એની માયાથી બીજા કોઈનું કામ નથી. માણાને પુરુષ ક્યાં થાય છે? ભગવાન એક ફ્લેટ આવે ત્યાં બીજો લેવાની ઈચ્છા થાય. હે મહારાજે 5x5 બાથરૂમને સંડાસ આપ્યું હોય કે એમાં વળી એને થોડાક પૈસા થાય એટલે 10x10 નું કરાવે. માલિકર મોટો હોદ કરીને ભેંસની જેમ બેહે માલિકર. હા હા પીડ્યો હોય પાણીમાં પદડ્યું પદડ્યું આપતો હોય પીડ્યો પીડ્યો. એક જણા મને કે આ આવો આમાં કરો, એમ કરી આમ સાફ પડે તો ગરમી થઈ. મને કે તમારા શરીરમાં ખોટો પરિચય બધો નીકળી જાય. મેં કીધું ખોટું કરતો હોય ને એને ખોટો પરિચય હોય, મારે આમાં તમારે આખી જિંદગી ખોટા કરવાના એટલે પરિચયો કોઈ દી વળે નહીં. અને પછી આમાં ઘરીને પરિચયો વાળવાનો, મહેનત કરીને વાળો જ. મેં કીધું આમાં ઘરવું ન પડે. મને કે ફ્રેશ થઈ જવાય. મેં કીધું ઉપર વાળા બે દંડા મૂકે ને તમે ફ્રેશ થઈ જાઓ બધા. માર પડે એટલે માણા ફ્રેશ થઈ જાય. પછી ઉભો રે ઘડી કઈ ને, ગમે એવી આળા ચડી હોય તો દંડો પડે એટલે માણા ફ્રેશ થઈ જાય. હા હા આમ જો આમ કઠણાઈ જાઓ ખરેખર. કુટુંબ સારું, કામર મથી, ના બધું એટલા સારું જ ને, બીજું કોના સારું છે? ભગવાન ખાવાનું દે, હોવાનું દે, રહેવાનું દે, પણ આને કોઈને પૂરું થતું નથી. આટલું નહીં આટલું, આટલું નહીં આટલું, ભગવાન જેટલું આપે તક હજી આટલું. બસ લાવો લાવો લાવો. ભગવાન કે લે સમજો ખરા, કંઈક ક્યાં પૂગવું છે તમારે? બધા રોજડા રોવ્યો, અને ગરીબ કરતાં પૈસાવાળા વધુ રોજડા રોવે છે ખરેખર. સંતોષ રાખો, સંતોષમાં જ સુખ છે. ભગવાન જેમ રાખે એમ રાખો. મહારાજની મરજીમાં રહેવામાં જે આનંદ છે એ આનંદ આપણું મંધાર્યું કરવામાં નથી. હવે ઘઘાનો વારો આવ્યો.
ઘઘા ઘોર કળી છે આજ, જો કર સત્સંગ તો રહેલાજ.
ઘઘા ઘોર કળી છે આજ, જો કર સત્સંગ તો રહેલાજ.
એ ઘઘા ઘોર કળી છે આજ, જો કર સત્સંગ તો રહેલાજ.
ઘઘા ઘોર કળી છે આજ, જો કર સત્સંગ તો રહેલાજ.
જાવું પડે જમને દ્વાર,
જાવું પડે જમને દ્વાર.
ચોરાશી નો આવે પાર,
ચોરાશી નો આવે પાર.
સર્વે તારું સરશે કાર, ઘઘા ઘોર કરી છે આજ.
સર્વે તારું સરશે કાર, ઘઘા ઘોર કરી છે આજ.
જો કર સત્સંગ તો રહેલા,
જો કર સત્સંગ તો રહેલા.
સરસ કહ્યું સ્વામીએ, ઘોર કળિયુગ છે. અને હાવ સાચી વાત, લ્યો ભયંકર કળિયુગ છે અત્યારે. નારાજજી અહીંયા મુંબઈમાં ઝૂ સોપાટી ઉપર એક દી ફરવા આવ્યા હતા, પણ નારાજજીને એમ થયું કે ક્યાં આવ્યો, આ શું છે, કયું સિટી છે? એમાં એક ભાઈ હલાવે એટલે નારાજજીએ પૂછ્યું કે ભાઈ આ કઈ સિટી ને શું છે આ બધું? ત્યાં તો એ ખીજાણી સીધી, એ કે હું બાઈ છું, ભાઈ નથી, ખબર નહીં પડતી એટલી. નારાજજી તો સીધા આવ્યા કે વૈકુંઠમાં. ભગવાન કે હું ને આ પૃથ્વી લોકના સમાચાર છે, કીધા જેવું જ નથી, ભાઈ ભાઈમાં ઓળખાણ પડે એવું જ નથી. બીજા સમાચાર તો પછી દે, મારે તો આવો કિસ્સો બીનો. ઘોર કળી છે આજ, આને ઘોર કળિયુગ કહેવાય. હા કશું મેળ જ નહીં, કોઈને ખબર જ ન પડે તમને શું છે એ. હવે આમાં બચવું હોય તો કે સત્સંગ સિવાય કોઈ ઉપાય જ નથી. સત્સંગ કરો તો રહે લાજ, જો રહે તો લાજ જ રહે એમને. લ્યો ખરેખર તમારામાં, તમારા બાળકોમાં, કુટુંબમાં સત્સંગ ન હોય તો તમારે શાંતિ હોય નહીં. તમારે એકથી લાખે લખી રાખવાનું. માટે અમે વારંવાર કહીએ છીએ કે ભાઈ કુટુંબમાં અને બાળકોમાં સત્સંગ ઉતરે એવું કરજો, નહીં તો હામાં ઉભો રહીને પિસ્ટોલની શટ છોડાવશે. હા ધુમાડા તમારી કોઈ આવવા દે, અને કહે છે થેન્ક યુ પિતાજી, બોલીએ એકદમ આપકો લગાન આવે બજારો બાપો હું કરું. હા હમણાંનો એક કિસ્સો બની ગયો. એની દીકરી રાતે મોડી આવી એટલે એની માએ એમ કીધું કે 1:30 વાગે તમે ઘરે આવો, યુવાન દીકરી થઈને આવી રીતે. એમાં એની દીકરીને ખોટું લાગ્યું અને આ વિદેશનો કિસ્સો છે, પણ કુટુંબ ભારતીય હતું. એની મા ઉપર એણે કેસ કર્યો કે મારી મા મને પજવે છે, એટલે એની માને $75 દંડ. ભરવો પડ્યો. લ્યો કહેવાય નહીં છોકરાને કાંઈ, ગમે એમ વર્તે. હવે હવની ગાડીઓ લઈને વ્યા જાય, રાતે 1-2 વાગ્યા ઘરે આવે, સવારે 11 વાગ્યા જાગે, કાંઈ ન કહેવાય, બોલાય ને કેસ કરે. ઘગા ઘોર કળી છે આ, હે ઘોર કળી. કળિયુગની આ બધી નિશાની છે. તમે જુઓ જૂની મર્યાદામાં કેવું હતું, આપણે સવારે બધા જાગે ઘરે એટલે છોકરાઓને કોઈ દી ખાટલા ન દેખાય. ખરેખર સવારે જાગે એટલે ખાટલા બધા વળી જાય, ગાડલા બધા ડામસિયા ભેગા થઈ જાય, અને ખાટલા ફળિયામાં ઘોંસરીમાં ઊભા થઈ જાય. આજકાલ બધાને ઘરે એમનેમ પથારીઓ ને બેડરૂમ બધા એમનેમ, આ બધું આખું વાતાવરણ જ ફરી ગયું. કર્મની ઘટના આવે ત્યારે શું થાય, માણસ એમ માને છે કે અમે બહુ આગળ જઈ રહ્યા છીએ. ઠીક છે, દૈહિક સુખ માટે, ભૌતિક સુખ વિલાસ ભોગ માટે તમે આગળ વધી રહ્યા છો, પણ બીજું ઘણું બગાડો છો ખબર વિનાનું, અને એમાંથી કેટલી સમસ્યાઓ નવી નવી ઊભી થતી આવે છે જેનો કોઈ નિકાલ જ નથી. માણસ ખરેખર દુઃખની ગર્તામાં ઘૂંસતો જાય છે. જો કરે સત્સંગ તો રહે લાજ, હવે તો ઉપાય બીજો કોઈ નથી, એક સત્સંગ કરો જો બચવું હોય તો. જાવું ન પડે જમને દાર, ચોરાશીનો આવે પાર, એતર જમપુરીમાં જવું પડશે. એ યમડન તો તમે બધા સાંભળ્યો હશે, મારી બેન ભોગા કાઢ નાખે, ત્યાં કાંઈ હગા બાપા કાકા મામા તો થતા નથી આપણા, ત્યાં જવું પડે ને માર ખાવો પડે, એના કરતા અહીંથી ડાયા થઈ જાય. ચોરાશીનો આવે પાર, પાછું જમપુરીમાં માર ખાધ્યા પછી તો પાછું વળી લખ ચોરાશીમાં, 84 પ્રકારના દેહ આવે છે. આપણે જોતા ખિલકોડાને બિલાડાને ઉંદરડાને ભોપીડાને કાકીડાને બધા બધા, એમાં પછી આપણે જવાનું આખો હજી ખાખા કરવાનું, કાંઈ ધંધો નમળે બીજો કઠણાઈ જો. સર્વે તારું સરસે કાજ, ઘઘા ઘોર કળી છે. આ સત્સંગનો એવો પ્રતાપ છે કે તારા બધા જ કાર્ય સરી જશે, બધા જ કામ તારા પૂરા થઈ જશે. સત્સંગ કરો, અને એ સાચા ભાવનો સત્સંગ જોઈ, હૃદયનો સત્સંગ જોઈ, ઉપર ચોટિયા સત્સંગથી કામ થાય નહીં. મહારાજે વતનાથમાં કહ્યું કે સાચા ભાવે જો સત્સંગ કરે તો એવા કોઈ ગાઢ સંકલ્પ નથી કે જે ન ટળે. સર્વે ગાઢ સંકલ્પ ટળી જાય અને ચિત્તમાં શાંતિ થાય થાય ને થાય. સત્સંગમાં જે વાર્તા થાય છે તે ધારા વિચાર કરવી, સર્વ સાધનનું ફળ તો આ સત્સંગ છે એમ શ્રીજી મહારાજે સત્સંગને બહુ વખાણ્યો છે. 11 વાગી ગયા, એક કડી ગઈ નહી, ક ખ ઘ ગ અંગ એટલે એક લાઈન પૂરી થઈ જાય. અંગા ગંદી વસ્તુ જે નર્ત્રિયાના તનમાં છે, ઉપજે કામ,
જેને જોતા ઉપજે કામ,
જૂઠું જાણી ન કરો ને ગંગા ગંદી વસ્તુ જે,
જૂઠું જાણી ન કરો ને ગંગા ગંદી વસ્તુ જે,
નર્તિયાના તનમાં છે,
નર્તિયાના તનમાં છે.
નિષ્કળાન સ્વામીએ બહુ સરસ કીધું, નવ દ્વારે નરક જરે છે ને એનું કોઈ ઠામ ભરી લે ને એને કોઈ ખાવા ઈચ્છે તો એ મૂર્ખ કહેવાય. નર અને ત્રિયા બંનેના શરીર છે એ તો ગંદી વસ્તુના ભરેલા છે, નરકની ભરેલી કોથળી જેવા છે. નવ દ્વારેથી કોઈ વસ્તુ હારી નીકળતી નથી. ઉપર કાળા ગોરા ચામ એવું લખ્યું, જો જેને જોતા ઉપજે કામ, પણ અંદર તો બધું ખરાબ છે. પહેલું દ્રષ્ટાંત હું ઘણી વખત દઉં છું, ટ્રેનમાં મુસાફરી કરતા બે મિત્રોએ એક કોક ઓશીકું ભૂલી ગયેલું તે જોઈ ગયા, અને બેને હોવું હતું એટલે કે મારે ઓશીકું જોતું, ઓલો કે મારે જોતું, બેને ખેંચા ખેંચ કરવા માંડ્યા. એમાં ઓશિકાનું પેલું બૂજ હોય ને એ નીકળી ગયું, હવાથી ફોલાયેલું ઓશીકું હતું, અને માલિકોએ નકરું નરક ભર્યું હતું પિસકારીને જે મૂડ્યું. બે જણાએ ઓશીકું મૂકીને ભાગ્યા. હા, એ કે તું રાખ તું રાખ, કે તું રાખ તું રાખ. હા હા, જો લે એ જ ઓશિકા માટે બે જણા ઝઘડતા હતા, પણ જયારે ખબર પડી કે આ તો નરકનું ભરેલું ઓશિકું છે, એ છોડી દીધું છે. એમ જદી આપણને સત્ય જ્ઞાન થશે કે આ તો ઉપર ચામડા છે, બાકી માલિક તો પાસ પલું મૂતર મળ છેડા કફ ગળફા અને ગંદી વસ્તુ છે, આમાં કશો માલ નથી, એમ જ્યારે વિચારીને વૈરાગ દઢ કરશે ત્યારે એમાંથી પ્રીતિ તૂટી જશે. જૂઠું જાણી ન કરો નેહ, જો ખોટું છે, નેહ ન કરો, કહેતા સ્નેહ એમાં ન કરો. મરમાળી મોહનજીની મૂર્તિ રે, ભગવાન શ્રી હરિનું સ્વરૂપ દિવ્ય છે, સદા સાકાર આનંદથી ભરેલું છે. ભગવાનની મૂર્તિમાં પ્રેમ નથી કરતા અને આવી હડેલી વસ્તુમાં પ્રેમ કરીએ છીએ તે આપણી બહુ મોટી મૂર્ખાઈ છે. આપણા શરીરમાં કે સ્ત્રીના શરીરમાં બેમાંથી એકેય દેહમાં પ્રીતિ કર્યા જેવું નથી. પહેલી વાત તો એ કે આ શરીર રહેવાનું નથી, આમાં શું યદ કરીને કરવું, એ કહો આમાં યદ કરીને કરશો શું? જોત જોતામાં જુઓ ને વધતું જાય છે, ઉંમર થતી જાય છે, પછી વાળ બધા કાળા મટીને ધોળા થતા જાય છે, દાંત પડતા જાય ને કળસલી પડતી જાય ને પછી ન દુખતું હોય ને દુખવાનું શરૂ થાય ને બધું નવું નવું બધું હાલ્યા કરે, પછી તકલીફ. આ બધી દેહની, ગમે એમ કરો તો આ દેહ ક્યાં રહેવાનું? મચી મચીને મરી ગયા માણસ અમર રહેવા કંઈ શક્ય બન્યું નથી. એટલાય પ્રયોગો કરે છે વિજ્ઞાન, કેમ જે કોઈને મરવું નથી, પણ તો આ બધા ડફોડફ મરી જાય છે. થોડીસીમાં થોડીસીમાં બીડી પીતા હોય એ શરૂ રહી જાય ને પોતે ઓલાઈ જાય ને એ બધા હાલ્યા કરે ગાડી પીતી કા મેળ આવે છે. એટલે આ શરીરમાં જ પ્રીતિ કર્યા જેવું નથી. નર કે નારીનો કોઈ પણ દેહ હોય, બે દેહમાં એક જ છે ને, બંને દેહ છે ને ખરાબ જ છે. અરસપરસને લઈએ માયા બને છે, એકાબીજાને માટે માયા બને છે, બાકી બે હરખું જ છે, એમાં કોઈ ફેર પડતો નથી. માટે એ દેહમાંથી પ્રીતિ તોડીને ભગવાનની મૂર્તિમાં પ્રીતિ કરો. આનંદ ઘન અક્ષર પર હરિ આનંદ ઘન કિયો હે ભૂપર ઠામ, એવા મહાઅલૌકિક મહારાજ છે, એને સંતો પાસેથી મહિમા સમજે અને હૃદયમાં જો ધારવા માંડે માણસ, બેડો પાર થઈ જાય, ભગવાન સંભાળવા માંડો. જેટલી ભગવાનમાં વૃત્તિ રહેશે એટલું સુખ થતું જશે. પ્રયોગ કરી જુઓ. ભગવાન કહે છે કે પરમાત્માના સ્વરૂપમાં વૃત્તિ રાખવી, એનાથી મોટી કોઈ પ્રાપ્તિ શાસ્ત્રમાં કહી જ નથી. મોટામાં મોટી પ્રાપ્તિ તો ભગવાનના સ્વરૂપમાં મનની વૃત્તિ રાખવી જ છે. તો આવું મહાઅલૌકિક ભગવાનનું સુખ આપણને મળ્યું છે તો એ સુખને છોડીને બીજા દુઃખમાં ચાઈને શા માટે પડવું? મૂર્ખાઈ શું કામ કરવી જોઈએ? માટે ભગવાનના સ્વરૂપને ખૂબ પ્રેમ કરો, ખૂબ હૃદયમાં ધરો, ભગવાનના કીર્તન નામ ભક્તિ કરો, એટલે ભગવાન જેમ જેમ હૃદયમાં આવશે એમ એમ હૃદય શુદ્ધ થતું જશે. જેમ ભક્તિ વધશે, ઉપાસના વધશે, ભગવાનમાં પ્રેમ વધશે, સત્સંગનો રંગ વધશે, એમ આનંદ આનંદ થતો જશે, હૃદય સાફ થતું જશે અને સુખ બહુ આવશે. અબજો ઘણું સુખ ભગવાનમાં છે, આ જગતના સુખ કરતાં અબજો ઘણું સુખ વધારે. માટે એવા મહારાજ મળ્યા છે, દયાળુ, દિલના ઉદાર, સુખના સાગર, એવા ધર્મભક્તિના પુત્ર ભગવાન સહજાનંદ સ્વામી આપણા મા બાપ છે. એની સાથે વાલા ભક્તો ખૂબ પ્રેમ કરજો. સહજાનંદ સ્વામી મહારાજ.